एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार प्रवीण सिंह चावड़ा वार्ता बदामी रंगनो कोट अने छतरी ऑडियो पठन बीजल व्यास। कीर्ति रसोड़ा मा हती, दाळनो वघार थई गयो हतो अने कणक बंधाती हती। एनी शैली प्रमाणे कीर्ति एक धारू रसोड़ामां 5-10 मिनिटथी वधारे टकी शकती न हती। कमरे साड़ीनो छेड़ो खोंसी शाक समारवू के वघार करवो एवं एकाद काम पतावी आगळना खंडमां आटो मारी आवती। अर्धो कप चा जीतेन पासेथी भाग पड़ावीने पी लेती अने छापाना आगला पाछला पाने झड़पथी नजर नाखी लेती। एने खबर हती सवारे स्फूर्ति साथे घरमां बधे फरतो आ आकार जीतेनने खूब गमतो हतो। कंईक रगजग जेवू संभळायू એટલે હાથમાં ચપ્પુ અને ટામેટા સાથે રસોડાના બારણા આગળ જઈને ઊભી રહી। કોઈક મળવા આવ્યું હતું એટલી તો ખબર હતી। એને ચાનું પાણી પણ મૂકી દીધું હતું। વરંડામાંથી જીતેનનો દબાયેલો છતાં મજબૂત અવાજ સંભળાતો હતો, પણ કંઈક દેખાતું નહોતું। એ ખસીને સોફા પાસે ગઈ અને બારીમાંથી જોયું। પેલા માણસે બદામી જેવા રંગનો જૂનો કોટ પહેરેલો હતો અને ધીમેથી ખૂબ જ વિવેકપૂર્વક કંઈક વાતો કરતો હતો। જીતેન એના ખભે હાથ મૂકી મક્કમતાથી એને વરંડાના ઝાપા તરફ જવા સમજાવી રહ્યો હતો। કીર્તિ બારીના સળિયામાંથી આ જોતી ઊભી રહી ગઈ। મોં સ્પષ્ટ દેખાતું નહોતું, એક જ વાર દેખાઈને એ ચહેરો જીતેનના વિશાળ ખભા પાછળ જતો રહ્યો હતો। કોટની ચાળ દેખાતી હતી અને છત્રી। એને થયું કંઈ કરે કંઈ કહે જીતેનને। ત્યાં કૂકરની સીટી વાગી એટલે રસોડામાં દોડી ગઈ। ગેસ બંધ કરી બહાર આવી ત્યારે જીતેન બારણું બંધ કરતા એની સામે જોઈ ધીમું ધીમું હસતો હતો। કોણ હતું? હતો એક, પણ મેં તો ચા મૂકી હતી, એનો જવાબ જીતેને આપ્યો નહીં। સોફા ઉપર બેસીને હાથમાં છાપું લીધું। આમ કોઈને ધક્કા મારીને કઢાય? ધક્કા ક્યાં મારતો હતો, હું તો હળવેથી સમજાવતો હતો। એ રસોડામાં ગઈ, ફ્રીજ ઉગાડીને પાણી કાઢ્યું, થોડુંક પીધું, બાકીનું ઢોળી દીધું। ત્યાં હાથમાં છાપા સાથે જીતેન અંદર આવ્યો। દલવાડી નહોતો આપણી ઓફિસમાં? અત્યારે તો સુરેન્દ્રનગર છે, આ એનો કોઈ ઓળખીતો છે, પૈસા માંગવા આવ્યો હતો। સાના પૈસા? લે, સાના પૈસા એટલે લુખ્ખો માણસ છે, પહેલાં પણ 2-3 વાર ઓફિસે આવીને લઈ ગયો છે। કેટલા માંગ્યા હતા? શરૂઆત 500થી કરેલી, છેવટે 20 સુધી આવ્યો હતો। એ નવાઈથી જીતેનની સામે જોઈ રહી। તો તમે 20 રૂપિયાની ના પાડી? આ 20 રૂપિયાની વાત નથી, સિદ્ધાંતનો પ્રશ્ન છે। બીજો પ્રસંગ હોત તો એણે જીતેન સાથે માથાકૂટ કરી હોત, એના આ સિદ્ધાંતો ઉપર કટાક્ષો પણ કર્યા હોત, પણ આજે ખૂબ નવાઈથી એની સામે જોઈ રહી અને મોં ફેરવી લીધું। તમે નાઈ લેજો, જટ જમવાનું તૈયાર છે, રોટલી બનાવતા ભૂલવાનો પ્રયત્ન કર્યો, પણ એક વાત મનમાંથી ખસતી નહોતી। બદામી રંગનો કોટ અને છત્રી, એને થતું હતું આમ કેમ હશે, આ જરૂરી હશે? જૂનો કોટ, છત્રી, વધેલી દાઢી, ટચલી આંગળી તવીને અડકી ગઈ। તરત નળ ચાલુ કરીને નીચે હાથ તો ધરી દીધો, પણ આંખોમાં પાણી આવી ગયા। જીતેનનો બૂટનો અવાજ દાદર ઉપર સંભળાયો અને થાળી લઈને બહાર નીકળી એ સાથે એક નવું વહાલ જીતેન માટે આવ્યું। આ એક વાત એને સમજાતી નહોતી, સવારે લેંઘા જભ્ભામાં ફેંદાયેલા વાળ સાથે છાપું વાંચતો જીતેન અને નાયા પછી તૈયાર થઈ જમવા બેસતો જીતેન, આમ તો કંઈ ટાપટીપ નહોતી। હંમેશા ઘેરા રંગનું પાટલૂન અને આછા રંગનું શર્ટ, બાંહી થોડીક વળેલી, આટલી વાતમાં માણસના દેખાવમાં આટલું બધું પરિવર્તન થઈ જાય? અંદર વહાલ આવે, કંઈક ઝીણું બળે, ઉભરાઈ જવાય એટલો આ માણસ રૂપાળો લાગતો હતો, રૂપાળો અને જુદો, થોડોક અપરિચિત। એનું હાસ્ય પણ અજાણ્યું લાગે, જાણે કપડાં પહેરી ઓફિસ જવા તૈયાર થયો એટલે એનો એક પગ ઘર સિવાયની બીજી દુનિયામાં ચાલ્યો ગયો। આજે વિશેષ વહાલ આવી ગયું, હાથ લંબાવીને માથાના વાળ ફેંદી નાખવાનું મન થયું, ફોડલાવાળા હાથે। જમવાનું શરૂ કરતા જીતેનને ધ્યાન ગયું, એકદમ હાથ પકડી લઈને પૂછ્યું, આ શું થયું? તમારી લાય? હળવેથી જીતેને આંગળીનો એ રતુમડો ભાગ મોંમાં લઈ લીધો। આખા શરીરમાં ફરી વળતી ઝણઝનાટી સાથે કીર્તિને હાશ થઈ, મન ઉફરું ઉફરું હતું, તે હેઠું બેઠું। જીતેનના ગયા પછી બમણી તાકાતથી એ ઘરના કામમાં મંડી રહી। એનું ઘર છે, ચારે બાજુ અંધારું છે, ઘરની બહાર તરત ઝાડીમાં આકારો ઊભા છે, એ હાથ લંબાવે છે, લોહીવાળી આંખો ફાડી ફાડીને એની સામે તાકી રહ્યા છે। ના ભાઈ ના, તમે જાઓ। બીજી વાર જે બન્યું એની તો એ પૂરેપૂરી સાક્ષી હતી। રાતના 10-1 વાગ્યા હતા, ટીવી બંધ કરીને બંને સુવાની તૈયારી કરતા હતા। જીતેન પગ લાંબા કરીને કોઈ ચોપડી વાંચતો હતો, એ ટેબલ સરખું કરતી હતી। બેલ વાગ્યો ત્યારે બારણું પણ એને જ ઉઘાડ્યું અને એ સાથે ઠંડા પવનનો એક સપાટો આવ્યો. જીતેને પૂછ્યું, કોણ છે? એ પાછી હટી ગઈ, જઈને ડાઇનિંગ ટેબલ પાસે બેસી ગઈ. જીતેને પરાણે કહ્યું, આવો. નમસ્તે સાહેબ. નમસ્તે બહેન. છત્રી બારણા સાથે અને પછી ટીવીના બોક્સ સાથે અથડાઈ એ આવીને ખુરશીના છેડા ઉપર બેસી ગયો. સારું થયું સાહેબ મળી ગયા, નહીં તો મારે પાછી ઉપાધિ થવાની હતી. જીતેનની અને કીર્તિની નજર મળી. જીતેનનો સંદેશો બહુ સ્પષ્ટ હતો. ના, ઊભા થવાની જરૂર નથી. ચા પાણી કંઈ નથી કરવા, બેસ. તે દિવસે દયા ઉભરાઈ હતી ને, હવે થાય તે નાટક જો. જીતેને હસીને કંઈક ઊંચા અવાજે પૂછ્યું, શું કાકા, મજામાં ને? આપણે શું દુઃખ હોય, અત્યારે કેમ ઉતરી પડ્યા? એ જ તો કહું છું, બધું બસ સ્ટેન્ડ પર મૂકીને આવ્યો છું. ટ્રાફિક કંટ્રોલર ઓળખીતો નીકળ્યો, કહે, શેઠ તમ તમારે મૂકીને જાઓ. શું મૂકીને આવ્યા? માતાનો મુંગટ. મુગટ? ટ્રસ્ટીઓને બધાને વિશ્વાસ ને, આવું કામ હોય એટલે સૌ આપણને જ યાદ કરે. કહે, બીજા કોઈનું કામ નહીં, અને આપણે એવું કે ધર્માદું કામ. જીતેને ઠાવકાઈથી કહ્યું, એ ખરું, પણ અહીં કેમ પધરામણી કરી? આ જુઓ, આ જુઓ. એ માણસ કોટ કાઢવા ગયો એટલે જીતેન અડધો ઊભો થઈ ગયો. એ કોટ રહેવા દો, કંઈ જોવું નથી. શું થયું એની વાત કરો. અહીં જીતેને કીર્તિ સામે જોયું. એ ઇશારો પણ સ્પષ્ટ હતો. આ ગંદકી એ ન જુએ તો સારું. એ ઊભી થઈ રસોડામાં જતા આટલું સંભળાયું. ખિસ્સું કપાઈ ગયું. રસોડામાં કંઈ કામ નહોતું. થોડીવાર પ્લેટફોર્મ પાસે ઊભી રહી ભગવાનના ફોટા સામે જોઈ રહી. પછી પાછળનું બાણું ઉઘાડીને ચોકડી પાસે ગઈ. કંઈ ખબર નહોતી પડતી, કોઈ રેખા પકડાતી જ નહોતી. આ માણસ તો ખભેથી વળી ગયેલો હતો. માથાના બધા વાળ ધોળા હતા. આંખો ચકળ વકળ થતી હતી. બહારના અંધકારમાંથી નીકળીને એક ખરબચડો હાથ એના માથા ઉપર મુકાતો હતો. એ ઝડપથી પાછી ફરી પાણીનો પ્યાલો લઈને આગળના ઓરડામાં પ્રવેશી ત્યારે લગભગ તે દિવસવાળું જ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. જીતેન પેલાના ખભે હાથ મૂકી એને બારણા તરફ ખસેડી રહ્યો હતો. છત્રી પગ પાસે અટવાતી હતી. લો, પાણી પી લો. બંનેની વચ્ચે પ્યાલો ધરીને એ ઊભી રહી. જીતેનની સામે જોયું પણ નહીં. પેલી આંખો એની ઉપર મંડાઈ, પછી પ્યાલો લઈને ગટગટ પી ગયો. પાણી પીવાની રીત પણ અણઘડ હતી. એમાં એક પ્રકારનો રઘવાટ હતો. ગટગટ અવાજ થયો. ખાસ્સું પાણી મોની બે બાજુથી કોટ પર ઉતર્યું. સૂકા ગળા ઉપર ઉપસી આવેલી નસો ઉપર નીચે નાચે ગઈ. ખાલી પ્યાલો પાછો આવતા એણે દલીલનું નિશાન કીર્તિને બનાવી. 25-50 રૂપિયા આપ્યા હોત તો શું જાત? બીજું કંઈ નહીં, ટિકિટ ભાડું? 5-10 વધે તો કંઈ ખાઈ લઉં. આ તો ખિસ્સું કપાયું એટલે. અને આમે સાહેબ, ધર્માદું કામ છે, પુણ્ય થશે. ખાલી પ્યાલો લઈને એ પાછી ફરી ગઈ. આ બધી વાત દરમિયાન એણે જીતેન સામે જોયું જ નહોતું, જોવું પણ નહોતું. પાણી લઈને એ બંનેની વચ્ચે જ ઊભી રહી. એનો શો અર્થ હતો એ જીતેનને સમજવાનું હતું. એ ભાષા જીતેન સમજે છે, એણે સમજવી જોઈએ જ. જીતેન પેલાને વળાવીને આવ્યો ત્યારે એ પથારીમાં સૂઈ ગઈ હતી. પાસે લાંબા થતા જીતેને કહ્યું, આ બધા માણસોને તો આવું જ, રોજ કંઈક ને કંઈક તુક્કા. આજે વળી માતાજીનો મુંગટ અને ખિસ્સું કાપવાની વાત આવી. 10-20 રૂપિયાનો સવાલ નથી, પણ. મોં ફેરવી અંધારામાં એની સામે તાકતા કીર્તિએ કહ્યું, મેં તમને કંઈ કહ્યું? કહ્યું કે પૈસા આપવા જોઈતા હતા? બહુ ફરિયાદ નહોતી, પણ થતું હતું કે તપેલીમાં બપોરનો થોડોક ભાત પડ્યો હતો, રાતનું ભીંડાનું શાક એકાદ ચમચો વધ્યું હતું અને દોઢેક ભાખરી હતી. બધું ભેગું કરીને આપ્યું હોત તો રસોડાની પાછળ ઊભા પગે બેસીને ખાઈ લેત. જમણો હાથ ગાલ નીચે હતો, એની ઉપર ધીમે ધીમે આંખોમાંથી ટીપા પડતા હતા. પાણી આપતા આ હાથને પેલા ખરબચડા હાથનો સહેજ સ્પર્શ થઈ ગયો હતો. એ ઓટલા ઉપર બેઠી હતી. રાત પડવા આવી હતી અને ઘર સામે લીમડા ઉપર ખૂબ કાગડા બોલતા હતા. એને રડવું આવતું હતું અને ઊભા થઈને નાસી જવાનું મન થતું હતું, પણ ઊભા થવાતું જ નહોતું અને બીક લાગતી હતી. ઓટલાની આજુબાજુ બધા છોકરા ઊભા હતા અને પાછળ આખી શેરીના બૈરા. ફુગ્ગા વેચવા આવતો પેલો ડોસો પણ છેટે લીમડા નીચે ઊભો ઊભો દાંત કાઢતો હતો. એની સામે બેઠેલો માણસ તો આ બધું જોતો જ નહોતો. એક ધારો હસતો હસતો એની આંખોમાં તાંકી રહ્યો હતો અને થેલીમાંથી કંઈક કંઈ કાઢીને એની સામે લંબાવતો હતો. લે તારે માટે રમત્યું, રમકડાને કહેતો હતો. રમત્યું? અને એ ઘાઘરી, પોલકું, આ ઘૂઘરો, આ બધા ખૂબ જ હસતા હતા અને તાળીઓ પાડતા હતા. એને પણ સમજાતું હતું હવે એ ઘૂઘરો રમે એવડી રહી ન હતી. અને આજકાલ છોકરીઓ ઓછી ઘાઘરી પોલકું પહેરે છે, પણ પેલાની આંખો જોઈને કંઈક બીકથી એણે હાથ લાંબો કર્યો. ત્યાં એકદમ ઘરમાંથી આવીને બા એનો હાથ પકડીને ખેંચી ગઈ. જાળીમાં પેસતા બાએ ટોળા સામે એક નજર નાખીને આટલું જ કહ્યું, શું જોણું છે? તે બધા ભેગા થયા છો? એ સાથે જ સૌ નીચું ઘાલી આઘા પાછા થઈ ગયા. તે રાત્રે મોડે સુધી તે માણસ ઓસરીમાં કુંભી પાસે બેસી રહ્યો. હજુ કોટ કાઢ્યો જ નહોતો અને છત્રી પાસે જ પડી હતી. બા રસોડું અને આંગણું કરતી એની સામે જોયા કરતો હતો. બા થોડી થોડી વારે કીર્તિની ખાટલી પાસે આવી જતી હતી, ઓઢવાનું સરખું કરી જતી હતી, એને કંઈક આપી જતી હતી. બાની આંખોનો એ ભાવ એને આજે પણ યાદ હતા. કોઈ રીતે એ ભાવ પૂરા સમજી શકાય એમ ન હતા. બા થોડી થોડી વારે સાડલાના છેડાથી આંખો લૂંછતી હતી. એ આંખોમાં શરમ હતી, પણ એ સાથે ઝટ ન પકડાય એવી એક હાસ્યની રેખા પણ હતી. માટે તો બાએ એની ખાટલી ઉપર બેસી એના માથે હાથ મૂક્યો ત્યારે અચાનક એની કોટે વળગીને રડી પડી હતી. બા, બાપા, એક શબ્દમાં જ તે દિવસની ઘટનાનું રહસ્ય એના હોઠેથી નીકળી ગયું હતું. એ પછીના થોડાક દિવસોની બધી જ મીઠી સ્મૃતિઓ એને હતી. એ એમના ખોળામાંથી ઉતરતી જ ન હતી. બા શીરો બનાવતી, સુખડી બનાવતી અને કહેતી, ક્યાંય જવું નથી, બે ટાઈમ સરખું ખાઓ, જુઓ ને શરીર કરી નાખ્યું છે. બીજો પ્રસંગ મામાનો યાદ હતો. હરી મામા આવે એટલે આંગણામાં ખાટલો ઢાળી પાછળ બે ઓશિકા મૂકી પગ ઉપર પગ ચડાવીને બેસે. બાનું રડવાનું ચાલુ હોય પણ બાની સામે જુએ જ નહીં, એને ખોળામાં બેસાડી વાતો કર્યા કરે એટલે ચીડાય. મામાને બાની કંઈ જ પડી જ ના હોય, કિંતુ બેટા કર્યા જ કરે. અને બાને કહે, આને મોકલો મારી સાથે આનંદપુર, નિશાળમાં દાખલ કરી દઈએ. એ ખોળામાંથી ઉતરીને નાસવાનું કરતી ત્યાં મામાએ એનો હાથ પકડી રાખ્યો. શેઠ કેમ નથી દેખાતા શેઠ? મામા આવું પૂછે એ એને ગમતું નહીં. કોઈ વાર કહે શેઠ, ક્યારેક કહે શેર દલાલ. ક્યાં ગયા શેર દલાલ? પોલીસ આવી ત્યારે ઓટલા ઉપર બા એના માથામાં ઘસી ઘસીને તેલ નાખતી હતી અને લીમડાના થડ ઉપર ખિસકોલી ઉપર નીચે ફરે એમ સાથે જોતા ડોક ઉપર નીચે થાય એટલે થોડી થોડી વારે સહેજ ચોટલો ખેંચી બરડામાં ધીબ્બો મારતી હતી. આખી શેરીમાં હે હે થઈ ગયું અને લોકો જ્યાં હતા ત્યાં ઊભા થઈ ગયા. બાએ પહેલું કામ એક રમીલા કાકીને ભળવવાનું કહ્યું. આ છોડીને જરા સાચવજો. ત્રણ પોલીસવાળા હતા, એમાં એક દાઢીવાળો હતો અને એક ચશ્માવાળો. બધા મૂંગા, કોઈ બોલે જ નહીં. બા જાળી વચ્ચે ઊભી રહી અને કહે, ના, હું કંઈ ના જાણું, ઘરમાં ના પેસવા દઉં. પછી ત્રણ ચાર મોટા આવ્યા. બાને સમજાવી લાજ કાઢતી બા ખસી ગઈ. એણે પહેલીવાર શબ્દ સાંભળ્યો, જડતી. બધા કહે, ઘરની જડતી લીધી, રેલવેમાં ચોરી થઈ છે. એ રડતી હતી, બાને પકડી જશે. પોલીસવાળા મેડી ઉપરથી નીચે ઉતર્યા. ચશ્માવાળાના હાથમાં દંડો હતો. ઓટલા ઉપર ઊભો ઊભો બીજા હાથની હથેળીમાં મારતા કહે, કહા ગયા સાલા. પોલીસ તો ચાલી ગઈ હોત, પણ ટોળામાંથી કોઈએ બૂમ પાડી, ભાવસારની દુકાનમાં. થોડી વારે આખું સરઘસ પાછું શેરીમાં આવ્યું. બદામી રંગનો કોટ દેખાયો. એ રમીલા કાકીનો હાથ છોડાવીને દોડી, પણ કોઈએ કમરમાંથી પકડીને ઉચકી લીધી અને એના હાથ પગ હવામાં વીંઝાવા લાગ્યા. પછીથી બધા વાતો કરતા કે મેડી ઉપર લઈ જઈને લુઘડા ઉતરાવીને માર્યો, લુઘડા ઉતરાવીને નહીં, નાગો કરીને, એમ જ બધા બોલતા. એ બાની સામે જોયા જ કરતી. બા એને ખોળામાં લઈ કહેતી, મારીને હાડકા ભાંગી નાખ્યા. એ પછીના દ્રશ્યમાં ઘર આગળ ટેમ્પો ઊભો હતો. માણસો પેટીઓ અને ખાટલા ઉપાડી ઉપાડીને મૂકતા હતા. હરી મામા પાડોશી પાસેથી ખુરશી માંગી ઓટલા ઉપર બેઠા હતા. એને સમજ પડતી ન હતી. રજાઓમાં મામાને ઘેર જવાનું હોય એવું જ લગભગ લાગતું હતું, પણ થોડું કંઈક જુદું હતું અને અસ્પષ્ટ બીક લાગતી હતી. આ ઘેર પાછા નહીં આવવાનું હોય, આ ઓટલો, આ લીમડો. નિશાળનું દફતર બાથમાં લઈ ઊભી હતી અને બધાની સામે જોતી હતી. છેલ્લે કોઈએ ઉચકીને લંબાવી તે મામાએ ડ્રાઈવરવાળી કેબિનમાં બાની પાસે બેસાડી શેરીની સૌ નીચે તડકામાં ઊભેલા તે હાથ જોડીને બોલ્યા, જય શ્રી કૃષ્ણ. એટલે એ પણ બોલી, જય શ્રી કૃષ્ણ. ટેમ્પો ઉપડ્યો અને એને શું થયું તે બાની કોટે વળી રડી પડી અને બોલી, બા, બાપા. એ સાથે બધો સન્નાટો થઈ ગયો અને ઘર કરતો ટેમ્પો શેરીની બહાર નીકળી પડ્યો. એ પછી એ હોટે એ શબ્દનો ફરીથી ઉચ્ચાર થયો ન હતો. એ ઘરમાં ક્યાંય એ વ્યક્તિનો ઉલ્લેખ પણ થયો ન હતો. એક બદામી રંગનો કોટ એના લગ્ન વખતે ચોરીથી દૂર ભિખારીઓના ટોળા વચ્ચે દેખાયો હતો, પણ એ તો એની ભ્રમણા, ભીની આંખોની તરકટો. જીતેન ખૂબ આનંદમાં હોય ત્યારે કંઈ ગાય, પંછી બનમે પિયા પિયા ગાને લગા. એના ખભે માથું ઢાળીને એના કાનની બૂટ હોઠ વચ્ચે લઈને મમળાવે, બહુ વહાલ આવે ત્યારે ડાર્લિંગમાંથી થઈ જાય મારો દિક્કો. એને ઘણું થતું હતું કે પૂછે, આ પેલા આવ્યા હતા તે દલવાડીને શું થાય? ખરેખર સગા થાય? 5 વર્ષની ઉંમરે જોયેલી રેખાઓ એકે સ્મૃતિમાં રહી ન હતી અને આમે ઘરડા માણસો બધા સરખા લાગે, પણ અંધારામાંથી લંબાઈ લંબાઈને હાથ તો એની સામે યાચના કર્યા જ રાખતા હતા. માટે તે દિવસે તે દોડી, માથું દુખતું હતું એટલે વહેલી સૂઈ ગઈ હતી. બહાર ટીવી ચાલુ હતું એટલે હશે, શરૂઆતમાં એને કંઈ સંભળાયું નહીં, પછી કંઈક ઊંચા અવાજો સંભળાયા, એ ઊભી થઈ. બારણાને ટેકો દઈને ઊભી આંખોમાં બત્તીનું અજવાળું લાગતું હતું એટલે આડો હાથ ધરવો પડ્યો. ત્યાં ભારે આંખોને દેખાયું. અરે જીતેન, તમે આ શું કરો છો? જોતા નથી કોને? જીતેને પેલાને ધક્કો મારી બારણું પછાડીને બંધ કરી દીધું અને એ રસોડાના પાછલા બારણે ગઈ. વચ્ચે પ્લેટફોર્મ ઉપર નજર પડી, 2 કેળા અને 2 રોટલી દેખાયા તે ઝાપટ મારીને લઈ લીધા. પછી દોડી ઝાપાની બહાર જઈ જોયું, ત્યાં કોઈ નહોતું એટલે ઉઘાડા પગે અંધારામાં સોસાયટી વચ્ચે દોડતી નાકા સુધી પહોંચી. ત્યાં 2 બાજુ નજર પણ કરી, પણ કોઈ નહોતું. ના કોટ, ના છત્રી, કોઈ દેખાયું નહીં. નાકા પાસે પીપળાનું ઝાડ હતું. 2 કેળા અને રોટલી એણે હળવેથી એના થડ પાસે મૂકી દીધા.